समय सार भगवान कुमकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृत चंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमा सर्व विशुद्ध ज्ञान अधिकार चाले छे। गाथा 415 એ ગાથા ગાથાનો અર્થ ટીકા ભાવાર્થ અને પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ આ ગાથા ઉપર આપેલ પ્રવચનના કેટલાક અંશ આપણે કર્યા છે, હવે શેષ અંશ આજે લઈશું। પ્રવચન રત્નાકર ભાગ 10 પાન નંબર 305 એમાં ત્રીજા પેરેગ્રાફમાં અહીંયા એ વાત આવી કે કોઈએ એક પ્રશ્ન કર્યો કે જે સમયે જે થવાનું છે તે જ થાય છે એમ નિયત છે ને, એટલે કે આપે જે ઉદ્યમ પુરુષાર્થ કરવાનું કહ્યું પણ એ તો જ્યારે જે થવાનું હોય ત્યારે થાય, ઉદ્યમ અર્થાંત પુરુષાર્થ કરવાનું કહ્યું પણ એ તો જ્યારે થવાનું હશે ત્યારે થશે, આવો પ્રશ્ન કર્યો। ગુરુદેવે જ્યારે એમ કહ્યું કે ભાઈ અભેદ એક પૂર્ણ વિજ્ઞાનગણ પર બ્રહ્મમાં સ્થિત થવું, પોતાના સ્વરૂપને વિશે સ્થિત થવું અને આત્મા વિજ્ઞાનગણ પર બ્રહ્મ છે તેમાં જ સર્વ ઉદ્યમ એટલે પુરુષાર્થ કરીને સ્થિત થવું, ત્યારે કોઈ આવો પ્રશ્ન કર્યો કે એ તો પુરુષાર્થની વાત કરો છો પણ એ તો જ્યારે થવાનો હશે ત્યારે થશે, પછી આપ પુરુષાર્થ કેમ વાત કરો છો, જે સમયે જે થવાનું હોય તે જ થાય છે ને। એટલે એમના મનમાં એમ છે કે પુરુષાર્થ જે છે એ પણ થવાનો છે ત્યારે થશે। જો સમયસારમાં અદભુત વાત આવી, કેટલી બધી વાતો આવી અને એમાંથી ક્રમબદ્ધ પર્યાયની વાત પણ ગુરુદેવે કરી, પણ જે પ્રમાદી છે એની દ્રષ્ટિ એવી થઈ છે એટલે એને પુરુષાર્થ સૂચતો જ નથી, અને પુરુષાર્થ સૂચતો નથી એટલે ક્રમબદ્ધ પર્યાયના આવા અર્થ કરે છે। અથવા તો એમ કહીએ કે પાંચ સમવાયની અંદર એ નિયતિવાદ ને લઈને બેઠો છે, બાકીના ચાર સમવાયને તો જાણે એને કાઢી નાખ્યા છે, જે નિયત છે તે જ થાય એમ, જ્યારે જે થવાનું છે ત્યારે તે થાય, એમાં એને ક્રમબદ્ધ પર્યાયમાં જે ક્રમ અને સમય એનો કાળ એની જે બે વાત કરી છે એનો અર્થ કર્યો, અને નિયત એટલે જે પર્યાય થવાની હોય તે જ થાય, બીજી અન્ય ન થાય એટલે એવો એને નિયતિવાદ કાઢ્યો। એટલી બધી મૂર્ખાઈ છે। પાંચ સમવાયને એ વ્યવસ્થિત સાચી રીતે સમજે તો એને ખ્યાલ આવે કે પાંચ સમવાયમાંથી એક પણ સમવાય નથી તો કોઈ પણ કાર્ય થતું નથી, જ્યારે કાર્ય થાય છે ત્યારે પાંચે હોય છે, જ્યારે કાર્ય થાય ત્યારે પાંચે હોય છે, જેમાં કાર્ય થાય છે અને જે પ્રકારનું કાર્ય થાય છે તો એ દ્રવ્યનો એવો સ્વભાવ છે માટે એવું કાર્ય થાય છે। ભગવાન આત્મા ચેતન છે તો જીવ દ્રવ્યને જ્ઞાન થાય છે, કાંઈ જળને જ્ઞાન થતું નથી, જીવનો એવો સ્વભાવ છે માટે જ્ઞાન થાય છે, એટલે સ્વભાવ એ પહેલી વાત છે। બીજો સમવાય છે નિમિત્ત, એટલે કર્મના ઉદયનું એ પ્રમાણે હોવું અથવા તો એ પ્રમાણે કર્મના ઉદયનો ક્ષય થવો, એ રીતે કોઈ પણ નિમિત્ત હોય એ ઉચિત નિમિત્ત જ હોય, એ વખતે જે નિમિત્ત હોય તે ઉચિત નિમિત્ત જ હોય, જેમ કે જ્ઞાન થવાનું છે તો પછી એવા ઉચિત નિમિત્ત જ હોય, ભગવાનની વાણી હોય ગુરુની વાણી હોય કે શાસ્ત્ર હોય, ઉચિત નિમિત્ત જ હોય, ગમે તેમ હોય નહીં, અને નિમિત્તને શોધવાની જરૂર પણ ન પડે. કેમ કે પાંચે સમવાય પૂરા થાય છે, કામ થવાનું છે માટે પાંચે સમવાય પૂરા થાય જ છે. ઉપાદાન કારણ તૈયાર છે તો એવું નિમિત્ત પણ એ વખતે હોય છે. એટલે એ બે સમવાય. ત્રીજી વાત છે, જે પરિણામ આવવાનું છે, જે કાર્ય થવાનું છે અને જે પરિણામ આવવાનું છે એ જ રીતે કાર્ય થાય અને એ જ પરિણામ આવે. જુદું પરિણામ આવે કે જુદા દ્રવ્યના પરિણામ આવે એવું ન બને. સોનામાંથી સોના રૂપે જ હાર કે બંગડી થાય, એમાંથી પછી પ્લેટિનમ રૂપે ન થાય તો ન થાય. એ પર્યાય જે થવાની છે તે રીતે જ થાય. દ્રવ્યની જે પર્યાય જે થવાની છે તે વખતે તે રીતે જ થાય, બીજી અન્ય પ્રકારે ન થાય. એ વખતે જે પર્યાય થવાની છે તે, એટલે કે જે કાર્ય થઈ અને જે દ્રવ્યની પર્યાય થવાની છે, માટીમાંથી ઘડા રૂપે થવાનું છે તો માટીમાંથી એ ઘડા રૂપે જ પર્યાય થાય. એટલે એ નક્કી છે, એટલે એ પર્યાય જે થવાની છે તે જ થાય છે. એટલે કે નૈમિત્તિક એવી જે પર્યાય એ નિશ્ચિત છે, એ ત્રીજો સમવાય થયો. ચોથો સમવાય કાળ, કે જે કાળે થવાનું છે તે કાળે જ થાય. એમ નથી કે કાળ એ કરાવે છે, એમ નથી. કાળ બીજા અન્ય દ્રવ્યમાં કાંઈ પણ કરાવે એમ નથી, પણ છતાંય એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે તે વખતે તે જ કાળ હોય, એ નિશ્ચિત કાળ જ હોય. અને પાંચમું છે પુરુષાર્થ, એ વખતે પુરુષાર્થ હોય, જેવો યથાર્થ પુરુષાર્થ જોઈએ તેવો યથાર્થ પુરુષાર્થ એ વખતે હોય. એટલે પાંચે સમવાય જ્યારે પૂરા થાય ત્યારે જ કાર્ય થાય છે. હવે ચાર સમવાય છે અને પુરુષાર્થ નથી તો કાર્ય નહીં થાય. બીજી એક વાત એ છે કે કેટલાક લોકોની માન્યતા એવી છે કે પુરુષાર્થનો અર્થ એમ થાય કે એ એના ક્રમમાં ન થાય, અથવા તો એના જે સમયે થવાનું છે એ સમયે ન થાય, એવી ઊંધી માન્યતા છે. ક્રમબદ્ધનો અર્થ એવો કરે છે કે ક્રમમાં જ થાય છે અને એના કાળે જ થાય છે, એટલે આપણે પુરુષાર્થ કરી શકતા નથી, એટલે એ પુરુષાર્થને નથી સમજ્યા. પુરુષાર્થ કોને કહેવાય એ પણ સમજ્યા નથી. અને બીજી વાત કે એમની એ ઊંધી માન્યતા છે કે એમાં પુરુષાર્થ વિના થાય. જો આપણે એક વાતને તો સ્વીકારીએ છીએ કે જે કાર્ય થાય છે એ ક્રમમાં થાય છે, તે વખતે પણ પુરુષાર્થ તો હોય છે, વ્યવહારમાં તો આપણે સ્વીકારેલું જ છે. આપણો છોકરો પહેલા ધોરણથી માંડી અને SSC સુધી પાસ થાય અને ત્યાર પછી સાયન્સમાં અને ત્યાર પછીથી મેડિકલમાં જાય અને પછી પોસ્ટ ગ્રેજ્યુએશન કરે, તો એ બધા વર્ષો એક પછી એક ક્રમમાં થાય છે. તો શું એ છોકરાએ પુરુષાર્થ કર્યા વિના એ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ ડોક્ટર થઈ ગયો, તેણે પુરુષાર્થ કર્યો હશે? ત્યાં તો આપણે એમ નથી કહેતા કે ચાલો પહેલા ધોરણમાંથી પાંચમા ધોરણમાં જાય ને પાંચમાંથી સાતમામાં જાય ને સાતમામાંથી સીધો સાયન્સમાં જાય ને પછી સીધો ડોક્ટર થઈ જાય, એવું કાંઈ આપણે ઈચ્છતા નથી, એવી અપેક્ષા આપણી હોતી નથી. ત્યાં તો આપણે ક્રમને સ્વીકારીએ છીએ. આપણે રસોઈ કરીએ છીએ, દાળ બાફવા મૂકી છે તો આપણે જાણીએ છીએ કે ત્રણ સીટી વાગશે તેટલો સમય થશે, પહેલા એ નરમ પડશે, પછી વધારે ઢીલી પડશે, પછી પૂરેપૂરી બફાઈ જશે, આવો ક્રમ આપણે સ્વીકાર્યો છે. અને એ દરમિયાનમાં એ ત્રણ સીટી વાગે છે તો વાગે છે, તો એ ક્રમ આપણે સ્વીકાર્યો છે કે આમ જ થાય છે. એમાં આપણે એમ નથી કહેતા કે ના સીધું જ થઈ જવું જોઈએ, દાળમાંથી સીધી જ એ બફાઈ જવી જોઈએ, એવું તો આપણે માનતા નથી. ક્રમસર થાય છે, છતાંય પુરુષાર્થ તો રહ્યો છે ને. કોઈ પણ કાર્ય થાય છે તો એમાં એક ક્રમમાં થાય, એક પછી એક તેના સ્ટેપ હોય, એવો એનો ક્રમ હોય, તેમાં આપણને ક્યાં વાંધો છે? વ્યવહારમાં તો આપણે એવા અનેક પ્રકારે ક્રમને સ્વીકારીએ છીએ. અને સમય જેટલો સમય લાગતો હોય એટલો સમય લાગે જ. એમાં એમ ન થાય કે ભાઈ ત્રણ સીટી વાગવાની છે તો ત્રણ સીટી વાગવાને બદલે એક સીટીમાં દાળ ચડી જાય, એવું તો કોઈ સ્વીકારતું નથી. આપણે એમ નથી સ્વીકારતા કે ના આ એકદમ વધારે ગરમ છે અને એકદમ ઉષ્ણતા વધારે છે એટલે એક જ સેકન્ડમાં થઈ જવું જોઈએ, એમ તો આપણે સ્વીકારતા નથી કે ના એમ નહીં, જેમ થતું હોય તેમ થાય. એટલે સમયને પણ આપણે માન આપીએ છીએ, ક્રમને પણ માન આપીએ છીએ, ત્યાં તો બધું બરાબર એમ લઈએ છીએ વ્યવહારમાં, અને અહીંયા ધર્મની વાત આવે ત્યારે પછી આપણે પુરુષાર્થના ઊંધા અર્થ કરવા છે કે ભાઈ પુરુષાર્થ હોય તો પછી આવો ક્રમ શા માટે અને આટલો સમય શા માટે, ત્યારે એમ વાત કરીએ છીએ. પણ સમય જે થવાનો છે તે થાય છે, એ આપણે વ્યવહારમાં સ્વીકાર્યું છે તો અહીંયા પણ એ સ્વીકારવાનું કે જે સમય જેટલો થવાનો છે તેટલો સમય થશે, તે પછી જે સમયે એ કાર્ય થવાનું છે તે સમય થશે. તો એથી કાંઈ પુરુષાર્થ ઉડી જતો નથી, એથી કાંઈ પુરુષાર્થ તો ઉડી જતો નથી. એટલે પુરુષાર્થના સ્વરૂપને આપણે બરાબર યથાર્થ સમજ્યા નથી. ક્રમ અને એનો કાળ નિશ્ચિત હોય છતાંય પુરુષાર્થ હોય છે. બીજી પુરુષાર્થ વિશેની મહત્વની વાત તો એ છે કે પુરુષાર્થના સાચા સ્વરૂપને આપણે સમજ્યા નથી એટલે આ બધા પ્રશ્નો થાય છે. પુરુષાર્થ કોને કહેવાય, પુરુષાર્થનો અર્થ શું? આપણે એટલા માટે વાત કરી હતી કે અજ્ઞાનીનો પુરુષાર્થ અને જ્ઞાનીનો પુરુષાર્થ, અને એની કમ્પેરિઝન આપણે બતાવી હતી કે જ્ઞાનીનો પુરુષાર્થ છે તે સાચો પુરુષાર્થ છે, અજ્ઞાનીનો પુરુષાર્થ છે તે પુરુષાર્થ નથી પણ વિભાવ ભાવ છે. આ બધી વાત પણ આપણે ક્રમબદ્ધ પર્યાય વખતે લીધી હતી અને એ વાત અહીંયા ગુરુદેવ સમજાવવાના છે, એટલે આપણે હવે વધારે એનો વિસ્તાર નથી કરતા. પણ જેટલી ભૂમિકા તરીકે જે વાતની જરૂર હતી એટલી વાત અહીંયા કરી છે. તો અહીંયા પ્રશ્ન એ કર્યો જ્યારે ગુરુદેવે એમ કહ્યું કે ભાઈ આત્મા વિજ્ઞાન ઘન પર બ્રહ્મ છે, તેમાં જ સર્વ ઉદ્યમ એટલે કે પુરુષાર્થ કરીને સ્થિત થવું, ત્યારે કોઈએ પ્રશ્ન કર્યો કે હા પણ જે સમયે જે થવાનું છે તે જ થાય છે એમ નિયત છે ને, એમ કે ઉદ્યમ પુરુષાર્થ કરવાનું કેમ કહો છો? અને હવે ગુરુદેવ એનો પ્રત્યુત્તર આપે છે. ગુરુદેવ કહે છે કે જે સમયે જે થવાનું છે તે જ થાય છે એ તો સત્ય છે, જે સમયે જે થવાનું છે તે જ થાય છે એ તો સત્ય છે. એટલે જે સમયે થવાનું એ પણ વાત બરાબર છે, અને જે થવાનું એટલે કે જે પર્યાય થવાની, જે પર્યાય થવાની એ પણ એ જ થવાની છે, બીજી અન્ય પર્યાય થતી નથી, આડી અવળી પર્યાય થતી નથી, પર્યાયનો ક્રમ બદલાતો નથી, અને જે પર્યાય થવાની છે તે જ પર્યાય થશે, જેવા પરિણામમાં આવવાના છે એવા જ પરિણામમાં આવશે. આગળ કહે છે પણ તે કાર્ય પુરુષાર્થથી થાય છે, પુરુષાર્થ વિના થાય છે એમ નહીં. જે સમયે જે થવાનું છે તે જ થાય છે એ સત્ય છે, પણ તે કાર્ય પુરુષાર્થથી થાય છે, પુરુષાર્થ વિના નહીં. ભાઈ તને પુરુષાર્થના સ્વરૂપની ખબર નથી, ત્રણ કાળ ત્રણ લોકને એક સમયમાં જાણે એવા કેવળ જ્ઞાનની પર્યાયના સામર્થ્યનો સ્વીકાર કરનારની દ્રષ્ટિ ત્રિકાળી ધ્રુવ પર બ્રહ્મ સ્વરૂપ નિજ દ્રવ્ય ઉપર જાય છે, અને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ સ્થાપિત થાય તે અનંતો પુરુષાર્થ છે. ઘણી વાત એક સાથે અહીંયા આ બે વાક્યમાં કરી દીધી. ત્રણ કાળ ત્રણ લોકને એક સમયમાં જાણે એવું કેવળ જ્ઞાન, એવું કેવળ જ્ઞાન છે. કેવળ જ્ઞાનની પર્યાય, એક સમયની પર્યાય, ત્રણ કાળ ત્રણ લોકને એક સમયમાં જાણે. ત્રણ કાળ એટલે ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ, અને ત્રણેય લોક એટલે જગત આખાના, વિશ્વ આખાના બધા જ પદાર્થોના ત્રણેય કાળના બધા જ પર્યાયોને જાણે, આવું કેવળ જ્ઞાન, આવી સર્વજ્ઞતા, આવી સર્વજ્ઞતા સર્વજ્ઞ પ્રભુને હોય છે. તીર્થંકર ભગવાનને, હરિયંત ભગવાનને આવું કેવળ જ્ઞાન પ્રગટ થાય છે એ સર્વજ્ઞ કહેવાય છે, અને આવી સર્વજ્ઞતા એમને હોય છે એ વાતનો આપણને સ્વીકાર છે. સર્વજ્ઞતા છે, અને સર્વજ્ઞતા છે તો પછી હવે આપણે આગળ વિચાર કરવાનો. પહેલા તો આપણે સ્વીકાર કરવો પડે કે આવું કેવળ જ્ઞાન હોય છે, સર્વજ્ઞતા હોય છે, તીર્થંકર ભગવાન કેવળી ભગવાન સર્વજ્ઞ છે તો જગત આખાના બધા જ પદાર્થોની ત્રણેય કાળની બધી જ પર્યાયોને યુગપત એક સાથે એક સમયમાં જાણે. હવે આમાં આપણને વાંધો નથી, કેમ કે આપણે એમ કહીએ કે ના ના પ્રભુ ન જાણે તો આપણને સ્વીકારે નથી. ના, સર્વજ્ઞ તો પછી કહેવાય કેવી રીતે? સર્વજ્ઞ છે તો સર્વને જાણે, એટલે એ તો વિરોધ કરી શકતા નથી. પણ આપણે વિચાર્યું નથી કે આવું સર્વજ્ઞપણું કઈ રીતે હોય છે, આવી સર્વજ્ઞતા કઈ રીતે હોય છે. સર્વજ્ઞતા છે એનો અર્થ એમ થાય છે કે ત્રણેય કાળની પર્યાયો નિશ્ચિત છે, એનો ક્રમ પણ નિશ્ચિત છે. જો ક્રમ નિશ્ચિત ન હોય અને એને આગી પાછી કરી શકાતી હોય તો પછી પ્રભુ ખોટા પડે. આપણે કોઈ પણ રીતે એ પર્યાયને આગી પાછી કરી શકતા હોઈએ તો પછી પ્રભુ ખોટા પડે. જે સમય સાથે એ પર્યાય બદ્ધ છે, એટલે કે સમયબદ્ધ છે, એને આપણે બદલી શકતા હોઈએ તો પણ પ્રભુ ખોટા પડે. પ્રભુના જ્ઞાનમાં જેમ આવ્યું છે એ જ પ્રમાણે બધું થવાનું છે, એનો જો સ્વીકાર કરીએ છીએ તો પછી એક વાત નિશ્ચિત થઈ જાય છે કે એ બધી જ પર્યાયો નિશ્ચિત છે. તો પછી આ ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળમાં જે ભવિષ્યકાળની પર્યાયો થઈ નથી એને પ્રભુ કેવી રીતે જાણતા હશે? આવો એક પ્રશ્ન થાય. અને એના સમાધાન વિશે આપણે ઘણી વાર વાત કરી છે કે પર્યાયનો આખો પ્રવાહ છે, પર્યાયનો આખો પ્રવાહ દ્રવ્યમાં ગર્ભિત છે, અનંત પર્યાયો છે. કેમ કે દ્રવ્ય અવિનાશી છે, દ્રવ્યનો નાશ થતો નથી, એક સમયની એક પર્યાય છે, દ્રવ્ય અનંત કાળ સુધી રહે છે તો એની અનંત પર્યાય છે, એની અનંત પર્યાય છે. અને એ જ રીતે કાળ દ્રવ્યની પણ અનંત પર્યાય છે. આ દ્રવ્યનું પરિણમન થાય છે એની અનંત પર્યાય છે, અને પેલું કાળ દ્રવ્ય છે એનું પરિણમન થાય છે એની પણ અનંત પર્યાય છે. એ કાળ દ્રવ્યની પર્યાયને આ દ્રવ્યની જે પર્યાય છે એની સાથે એકની સાથે એક એમ જોડીએ તો જેટલી પર્યાય કોઈ પણ દ્રવ્યની છે એટલી જ પર્યાય કાળ દ્રવ્યની છે, એટલે એટલી જ અનંત પર્યાય છે. તો એક પર્યાય એ એક સમયની છે, બીજા સમયની બીજી પર્યાય છે, ત્રીજા સમયની ત્રીજી પર્યાય છે, એમ એની સાપેક્ષતા આપણે સ્વીકારી લીધી છે. હવે આમાં ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ તો આપણી દ્રષ્ટિમાં છે. આપણે જ્યાં ઉભા રહીને જોઈએ છીએ એ એક સમયની પર્યાય વર્તમાન છે, અને એની પહેલાની બધી પર્યાય ભૂતકાળની છે, અને હવે પછી થવાની જે બધી પર્યાય છે એ ભવિષ્યકાળની છે. આપણે અત્યારે 7:53:15 જે પર્યાય છે એને વર્તમાન કહીએ તો પછી 7:53:16 જે પર્યાય છે એ ભવિષ્યકાળની થાય. અને એ જ રીતે 7:53:14 જે પર્યાય છે એ ભૂતકાળની થાય. પણ એક સેકન્ડ બદલાતા જે ભવિષ્યકાળની પર્યાય હતી એ વર્તમાનની થઈ જાય છે, અને વર્તમાનની હતી એ ભૂતકાળની થઈ જાય છે. એટલે જે પર્યાય હતી એ તો એ જ પર્યાય રહેવાની છે, પણ એ વર્તમાનની કહેતા હતા આપણે એ ભૂતકાળની થઈ જાય છે, જે પર્યાયને આપણે ભવિષ્યની કહેતા હતા એ વર્તમાનની થઈ જાય છે. એટલે આ ભૂત, વર્તમાન અને ભવિષ્ય એ આપણે જ્યાં ઉભા છીએ ત્યાંથી દેખાય છે. પર્યાય તો એ જ ક્રમમાં થઈ રહી છે, એનો સમય એ પણ નિશ્ચિત છે, એ સાથે જ એ બદ્ધ છે, એટલે ક્રમ અને એનો કાળ બંને નિશ્ચિત એવું ક્રમબદ્ધપણું એમાં જળવાઈ રહે છે. એટલે પ્રભુને એમાં ભૂતકાળ, વર્તમાનકાળ કે ભવિષ્યકાળ ક્યાંય નડતા નથી. પ્રભુ તો બધી જ પર્યાયને પ્રવાહરૂપે જુએ છે, બધી જ પર્યાયને આખા પ્રવાહરૂપે જુએ છે. એટલે એમને બધી જ પર્યાય, જેને આપણે ભૂતકાળની કહીએ, વર્તમાનની કહીએ અને ભવિષ્યની જે થઈ નથી એવી પર્યાય કહીએ, એ બધી જ પર્યાયના આખા સમગ્ર પ્રવાહને જુએ છે. એટલે એવી સર્વજ્ઞતા છે, છે ને છે, એટલે સર્વજ્ઞપણું છે. હવે આ વાત સર્વજ્ઞતાની સ્વીકાર કર્યા પછીથી આપણને નક્કી થાય કે ના, ક્રમબદ્ધ પર્યાય જ છે. તો હવે ક્રમબદ્ધ પર્યાય છે તો એક બીજો વિચાર કરીએ કે જો પર્યાય નિશ્ચિત છે, સમય પણ નિશ્ચિત છે, તો એમાં હું ફેરફાર કરી શકતો નથી, અને જો હું ફેરફાર કરી શકતો નથી તો પછી હું શું કરું છું? હું પરમાં કાંઈક ફેરફાર કરવાનો વિચાર કરું છું અને એમ વિકલ્પો કરું છું, પણ વાસ્તવમાં તો હું કાંઈ મારી ઈચ્છા પ્રમાણે એમાં ફેરફાર તો કરી શકતો નથી. જે થાય છે તે નિશ્ચિત છે, જેમ થવાનું છે તેમ, અને તે સમયે જ થાય છે. તો મારે કાંઈ કરવા પણ જ નથી, મારે એમાં કાંઈ કરવા પણ નથી. જગતમાં કોઈ પણ કાર્ય કરવા જઉં છું તો એ દરેક જગ્યાએ દરેક પદાર્થનું એવું પરિણમન, એવી એની પર્યાય થવી એ સુનિશ્ચિત છે, ક્રમબદ્ધમાં જ થઈ રહ્યું છે. આવો વિકલ્પ સહિતનો જે નિર્ણય છે એ દ્વારા એક વાતનો ખ્યાલ આવે છે કે હું એમાં કાંઈક ફેરફાર કરી શકતો નથી, મારું એમાં કાંઈ કરવા પણ નથી. હવે મારું કાંઈ કરવા પણ નથી એટલે અકર્તા ભાવ આવે છે, એટલે અકર્તા ભાવ આવે છે. એટલે પરના કાર્યો હું કરી શકતો નથી, પરના કાર્યોમાં મારું કાંઈ કરવા પણ નથી એવો અકર્તા ભાવ આવે છે. એની દ્રષ્ટિ બધેથી પાછી ફરી અને સ્વ તરફ જાય છે. પોતે બારમાં ક્યાંય કાંઈ કરી શકતો નથી, માટે એની દ્રષ્ટિ પરથી પાછી ફરી અને સ્વ તરફ જાય છે. એટલે ગુરુદેવે અહીંયા એમ કહ્યું કે જેને એવો ક્રમબદ્ધનો સ્વીકાર છે, એવી સર્વજ્ઞતાનો સ્વીકાર છે, કેમ કે સર્વજ્ઞતાના સ્વીકાર દ્વારા આપણે ક્રમબદ્ધનો સ્વીકાર કર્યો. આ હજી વિકલ્પ સાથેની વાત છે, અનુભવ સાથેની તો હજી વાત નથી. પણ એવો જેને વાસ્તવમાં સ્વીકાર છે એની દ્રષ્ટિ ક્યાં હોય? એની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જ જાય. ત્રણ કાળ ત્રણ લોકને એક સમયમાં જાણે એવા કેવળ જ્ઞાનની પર્યાયના સામર્થ્યનો સ્વીકાર કરનારની દ્રષ્ટિ ત્રિકાળી ધ્રુવ પર બ્રહ્મ સ્વરૂપ નિજ દ્રવ્ય ઉપર જાય છે. તો એ આ રીતે નિજ દ્રવ્ય ઉપર જાય છે. હવે આગળ, અને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ સ્થાપિત થાય તે અનંતો પુરુષાર્થ છે. કેમ કે આપણે પહેલા વાત કરી કે પુરુષાર્થના સ્વરૂપને આપણે સમજ્યા જ નથી. પુરુષાર્થ કોને કહેવાય? આ પરમા આમ કરવું તેમ કરવું એવા વિકલ્પો એ કાંઈ પુરુષાર્થ નથી. પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને સ્વ તરફ વાળવા, નિર્વિકલ્પ ધ્યાનમાં પોતે પોતાના સ્વરૂપ તરફ વળવું એ મોટામાં મોટો પુરુષાર્થ છે. એ પુરુષાર્થ છે ત્યારે એવા નિર્મળ પરિણામ થાય છે. એટલે પુરુષાર્થ વિના કાંઈ નિર્મળ પરિણામ થતા નથી. પાંચેય સંભાવે ત્યાં મળે છે. જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે, એનો સ્વભાવ જ જ્ઞાન કરવાનો છે, એવું જ ત્યાં નિમિત્ત છે. એટલે કે કર્મનો એ વખતે જ્ઞાનાવરણીય દર્શનાવરણીય આદિનો ઉપશમ છે, મોહનીય કર્મનો એ વખતે ઉપશમ છે, એવું જ એ વખતે નિમિત્ત છે. અને ભગવાન આત્મા ચેતન જ્ઞાનરૂપ છે તો એના પરિણામ જ્ઞાન સ્વરૂપે થાય છે, એવા પરિણામ થાય છે, એ નિયતિ છે. અને એ જ્યારે થવાનું છે તે જ સમયે એ પર્યાય થાય છે, ક્રમબદ્ધમાં જ થઈ રહી છે, છતાં એ વખતે પુરુષાર્થ છે. એમ પાંચેય સમવાય ત્યારે રહ્યા છે, પાંચેય સમવાય એ વખતે છે. એટલે જે સમયે જે થવાનું છે તે જ થાય છે, એ તો સત્ય છે, પણ તે કાર્ય પુરુષાર્થથી થાય છે, પુરુષાર્થ વિના નહીં. તને પુરુષાર્થના સ્વરૂપની ખબર નથી એટલે તારી આ બધી ઊંધી માન્યતાઓ હતી. હવે તને ખ્યાલ આવ્યો હશે કે પુરુષાર્થથી જ બધું થાય છે. ત્રણ કાળ ત્રણ લોકને એક સમયમાં જાણે એવા કેવળ જ્ઞાનની પર્યાયના સામર્થ્યનો સ્વીકાર કરનારની દ્રષ્ટિ ત્રિકાળી ધ્રુવ પર બ્રહ્મ સ્વરૂપ નિજ દ્રવ્ય ઉપર જાય છે, અને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ સ્થાપિત થાય તે અનંતો પુરુષાર્થ છે. સ્વ સ્વરૂપના દ્રષ્ટિને રમણતા જે વડે થાય તેનું જ નામ તો પુરુષાર્થ છે. પુરુષાર્થ બીજી શું ચીજ છે? હું આમ કરું ને તેમ કરું એમ ક્રિયાના વિકલ્પો કરે એ કાંઈ પુરુષાર્થ નથી. એ તો વાંધ્યો પુરુષાર્થ છે કે જેના કાંઈ પરિણામ આવતા નથી, એવો એ પુરુષાર્થ છે. એ તો વિકલ્પ માત્ર છે, અને શાસ્ત્રમાં તો એને નપુંસકતા કહે છે. એને નપુંસકતા કહી કે હું આમ કરું ને તેમ કરું એમ ક્રિયાના વિકલ્પો કરે, પર પદાર્થોમાં હું આમ કરું ને તેમ કરું એવા જે વિકલ્પો કરે એ તો વાંજીઓ પુરુષાર્થ છે, એને શાસ્ત્રમાં નપુંસકતા કહે છે. જ્ઞાનની પર્યાય ત્રિકાળી ધ્રુવ નો સ્વસન્મુખતાના પુરુષાર્થ વડે નિર્ણય કરે છે. જ્ઞાનની પર્યાય એટલે વર્તમાન જ્ઞાનની પર્યાય ત્રિકાળી ધ્રુવ નો સ્વસન્મુખતાના પુરુષાર્થ વડે નિર્ણય કરે છે. નિર્ણય તો ધ્રુવ નો થાય છે, ધ્રુવ નો નિર્ણય થાય છે એટલે કે એ ત્રિકાળ શુદ્ધ અનંત ગુણ નો પિંડ જેનું નિર્મળ પરિણમન થાય છે એવો, જે બદલાતો નથી, જેમાં ગુણો ઓછા કે વધતા થતા નથી એવું એ ધ્રુવ સ્વરૂપ છે, એનો એને વર્તમાન જ્ઞાનની પર્યાયમાં નિર્ણય થાય છે. અને એ નિર્ણય કેવી રીતે થાય છે? તો કે સ્વસન્મુખતાના પુરુષાર્થ વડે, એટલે કે એ સ્વસન્મુખ થાય છે, એના જ્ઞાન દર્શનના ઉપયોગ સ્વસન્મુખ થાય છે એવો જે પુરુષાર્થ થાય છે ત્યારે એવો નિર્ણય થાય છે. અને એ નિર્ણય છે તે અનુભવ સહિત છે, અને એવો જેને નિર્ણય અનુભવ સહિત થાય છે એને પછી જે વિકલ્પ રૂપે ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય હતો એ સમ્યક થઈ જાય છે. એટલે સમ્યક દ્રષ્ટિને જ ક્રમબદ્ધ પર્યાયનો સમ્યક નિર્ણય હોય છે, સાચો નિર્ણય હોય છે, એને સાચા અર્થમાં અકર્તા ભાવ હોય છે, અને એના પરિણામ છે તે નિશ્ચય રત્નત્રયના પરિણામ છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ છે. એટલે ગુરુદેવ કહે છે કે જ્ઞાનની પર્યાય ત્રિકાળી ધ્રુવનો સ્વસન્મુખતાના પુરુષાર્થ વડે નિર્ણય કરે છે, અને ત્યારે ક્રમબદ્ધ પર્યાયનો પણ યથાર્થ નિર્ણય થાય છે. ક્રમબદ્ધ પર્યાયનો વિકલ્પ સહિત નિર્ણય કરવો એ બહુ મહત્વનું છે. જે સાધક છે એ નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે તો આખી પ્રોસેસનો વિચાર કરીએ તો બધું એમ જ છે. પહેલા એ દ્રવ્ય સ્ત્રોતનો અભ્યાસ કરે છે ત્યાં પણ વિકલ્પ જ છે, પણ છતાં એ હોય છે, છતાંય એવા વિકલ્પ હોય છે. દ્રવ્ય સ્ત્રોતનો અભ્યાસ છે એ આખો એક રીતે કહીએ તો વ્યવહાર છે. નિશ્ચય તો પોતાનો ભગવાન આત્મા ત્રિકાળી ધ્રુવ છે એ નિશ્ચય છે. તો આવો વ્યવહાર હોય છે, આવો દ્રવ્ય સ્ત્રોતનો અભ્યાસ પણ હોય છે, એ વિકલ્પ સહિત છે, એ ભેદ રૂપ અભ્યાસ છે. તો એવો એ અભ્યાસ છે એમાં આ ક્રમબદ્ધ પર્યાયનો વિકલ્પ સહિત નિર્ણય કરવો એ પણ મહત્વનો છે. કેમ કે એવો નિર્ણય થતા એને અકર્તા ભાવ આવે છે, અને અકર્તા ભાવ આવે છે ભલે વિકલ્પ સહિત છે, તો એવો અકર્તા ભાવ આવતા એના ઉપયોગ હવે પર તરફથી પાછા વળીને અંદર તરફ જાય છે. એટલે સાધક દશામાં આ બધું હોય છે, આવો જ વ્યવહાર હોય છે. આ સાધકનો પુરુષાર્થ જ છે. હવે આને ન માને, વ્યવહારને બિલકુલ ઉડાડી દે તો ક્યાંથી ચાલશે? અને આને જ માને, વ્યવહારને જ માને અને નિશ્ચયને ન માને તો ક્યાંથી ચાલશે? એટલે નિશ્ચય અને વ્યવહારના સ્વરૂપને પણ જેમ છે તેમ જ સ્વીકારવું રહ્યું. અનુભવ થાય છે, અનુભવ થાય છે તે નિશ્ચય છે, એ પરિણામ થાય છે એને અધ્યાત્મનો વ્યવહાર કહ્યો છે. અધ્યાત્મની અપેક્ષાએ જોઈએ તો પોતાનો ત્રિકાળી ભગવાન આત્મા જ્ઞાયક છે તે નિશ્ચય છે, અને એનો અનુભવ થવો એ રૂપે પોતે પરિણમી જાય છે એ વ્યવહાર છે, એ અધ્યાત્મનો વ્યવહાર. એટલે એવા નિર્મળ પરિણામ થાય છે તે અધ્યાત્મનો વ્યવહાર છે. પણ આ બધું એમ જ હોય છે, આ બધું એમ જ હોય છે. આમાં નિશ્ચય અને વ્યવહાર ને જેમ છે તેમ સમજવામાં આવ્યા છે એટલે બધું બરાબર બેસે છે. અહીંયા કહે છે કે ભાઈ, તું ક્રિયાકાંડમાં રોકાઈને તેમાં પુરુષાર્થ હોવાનું માને છે, પણ એ તો મિથ્યા પુરુષાર્થ છે. જો ગુરુદેવે પણ એ વાત લીધી છે, આપણે ક્રમબદ્ધ પર્યાયના પુરુષાર્થની વાત વખતે અજ્ઞાનીનો પુરુષાર્થ અને જ્ઞાનીનો પુરુષાર્થ એમ બે વાત લીધી હતી, અને ત્યાં એ વાત કરી હતી કે આ ક્રિયાકાંડમાં રોકાઈ રહેવું, આ પ્રમાણે પરમા કાંઈક કરવાનો જે ભાવ છે એ અજ્ઞાનીનો પુરુષાર્થ છે. વાસ્તવમાં એને પુરુષાર્થ કહેતા જ નથી, એ અજ્ઞાનીની મિથ્યા માન્યતા છે, એ ભ્રમ છે, એ મિથ્યાત્વ છે. ગુરુદેવ એ વાત અહીંયા કહે છે, કે તું ક્રિયાકાંડમાં રોકાઈને વાસ્તવમાં એ ક્રિયાકાંડ કરી તો શકતો નથી, કેમ કે ક્રિયાકાંડ જ્યાં થાય છે એ તો દ્રવ્ય જુદું છે, એ આત્મદ્રવ્ય છે નહીં. અને આત્મદ્રવ્યનું એ કાર્ય નથી. ભગવાન આત્મા તો જ્ઞાન સિવાય ક્યાં બીજું કાંઈ કરે છે? એના આનંદ ગુણ છે, એનું નિર્મળ પરિણમન થાય છે, પણ એ નિર્મળ પરિણમનને જાણનાર જ્ઞાન છે, એનો અનુભવ કરનાર જ્ઞાન છે, બીજું કાંઈ નથી. જ્ઞાન દ્વારા એ શાંતિ અનુભવાય છે, જ્ઞાન દ્વારા એ સુખ અનુભવાય છે, જ્ઞાન દ્વારા એ નિર્મળતા સ્વચ્છતા બધું અનુભવમાં આવે છે. અને એવું જ્ઞાન બીજા કોઈ દ્રવ્યને છે નહીં. જીવ દ્રવ્ય સિવાય બીજા કોઈ દ્રવ્યને તો છે નહીં. એટલે પરદ્રવ્યના કાર્યો તો થાય છે, પુદગળના કાર્યો પરિણમને એનું થાય છે તો થાય છે. અને એવા પરના કાર્ય, પુદગળ દ્રવ્યના કાર્ય કે બીજાના કાર્ય ભગવાન આત્મા કરી શકતો નથી, તો પછી એ ક્રિયાકાંડમાં શું રોકાયો છે? એ માત્ર વિકલ્પ કરીને રોકાયો છે, બીજું તો કાંઈ કરતો નથી. એમ માને કે મેં હાથ દ્વારા આવી રીતે ક્રિયા કરી, મેં પૂજા કરી, દિગંબર પૂજા હોય કે શ્વેતાંબર પૂજા હોય, તો એમાં એના શરીર દ્વારા જે જે ક્રિયાઓ થઈ એનો એ કરતા થવા જાય છે. પણ જ્યાં શરીર જ એનું નથી તો એનો કરતા એ શાનો? જે પુદ્ગળ દ્રવ્યનું જે કાર્ય છે તે કાળે જે થવાનું છે તે થાય છે, અને એ વખતે એ ભાવ એના એવા થયા છે તો થયા છે. જેવા ભાવ થાય છે એવું જ કાર્ય થાય અને ન પણ થાય. દરેક વખતે તેમ બનતું નથી કે એને જેવા ભાવ થાય એ પ્રમાણે બધું કાર્ય થાય, શરીર એ પ્રમાણે ચાલે, એવું તો કાંઈ બનતું નથી. શરીરની કોઈ પણ ક્રિયા થાય છે એના કારણે થાય છે, એ વાત તો અનેક વાર આપણે કરી છે. એટલે ક્રિયાકાંડમાં એ રોકાયો છે તો શું રોકાયો છે? માત્ર વિકલ્પ રૂપે રોકાયો છે, એટલે એ વિભાવ ભાવે રહ્યો છે, બીજું કાંઈ કરતો નથી. કે ગુરુદેવ કહે છે કે ભાઈ, તું ક્રિયાકાંડમાં રોકાઈને તેમાં પુરુષાર્થ હોવાનું માને છે, પણ એ તો મિથ્યા પુરુષાર્થ છે. વિકલ્પમાં રોકાવું એ તો મિથ્યા પુરુષાર્થ છે, વાસ્તવમાં પરના કામ તો તું કરતો નથી. રાગને રચે અને રાગને કરે તે આત્માનું વીર્ય નહીં, આત્માનું એ કાર્ય છે જ નહીં. રાગ કરવો અને એવા વિકલ્પમાં રાચી રહેવું એ કાંઈ આત્માનું કાર્ય નથી, એમાં આત્માનું વીર્ય ઉછળતું નથી. એ તો તે સમયની તત્કાલીન એવી યોગ્યતા છે, એમાં એ વિભાવ ભાવે થાય છે અને એમાં નિમિત્ત તરીકે પર છે. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ, એ રાગની રચના કરે અને રાગ કરે એ આત્માનું વીર્ય નહીં, એ અનંત વીર્ય આત્માનું છે, એનું એ કાર્ય નથી. અહીં કહે છે કે પૂર્ણ વિજ્ઞાન ઘન પર બ્રહ્મ, પૂર્ણ વિજ્ઞાન ઘન પરમ બ્રહ્મ, પરમાનંદ સ્વરૂપ, પરમ આનંદ સ્વરૂપ નિજ આત્મામાં સર્વ ઉદ્યમથી જે સ્થિત થશે તે આત્મા સાક્ષાત તત્ક્ષણ પ્રગટ થતા ચૈતન્ય રસથી ભરેલા સ્વભાવમાં સુસ્થિત અને નિરાકુળ એવા પરમ આનંદમય, પરમ સૌખ્યમય પોતે જ થઈ જશે. ગાથાની અને ટીકાની મૂળ વાત ઉપર આવતા ગુરુદેવ હવે પરમ આનંદની વાત સમજાવે છે. અહીંયા કહે છે કે પરમ આનંદ એમ શબ્દ છે ને, જેમ સાકર શબ્દ છે, તો એ શબ્દ સાંભળીએ અથવા વાંચીએ તો એ ઉપરથી એનું વાચ્ય, સાકર શબ્દ એ તો વાચક છે, એનું વાચ્ય શું છે? પેલો સફેદ મીઠો ગાંગડો, એ એનું વાચ્ય છે. સાકર શબ્દ જે વાચક છે એના દ્વારા આપણને શેનો ખ્યાલ આવે છે? પેલો સફેદ મીઠો ગાંગડો. એટલે સાકર શબ્દ જેમ મીઠાશથી ભરેલા સાકર પદાર્થને દર્શાવે છે, બતાવે છે, એનો આપણને ખ્યાલ આપે છે, એવી રીતે આ પરમ આનંદ શબ્દ છે ને, એ પરમ આનંદ શબ્દ પણ એ વાચક છે. અને એ શેનું વાચ્ય છે? તો કે છે કે પરમ આનંદ શબ્દ પણ એ પરમ આનંદ પૂર્ણ અતિન્દ્રિય આનંદનો જે ભાવ, પૂર્ણ અતિન્દ્રિય આનંદનો જે ભાવ તેને બતાવે છે. પરમ આનંદ શબ્દ વાંચીએ કે સાંભળીએ એટલે તરત જ એનું વાચ્ય ખ્યાલમાં આવે કે એ પૂર્ણ હશે અને અતિન્દ્રિયપણે હશે, એમાં કોઈ અધુરાશ નહીં હોય, અને એવા આનંદને અનુભવવા માટે કોઈની મદદની જરૂર નહીં હોય, ઇન્દ્રિયોની મદદની જરૂર નહીં, અતિન્દ્રિયપણે એ અનુભવાતો પૂર્ણ આનંદ હશે, એ પરમાનંદ છે, એ પરમાનંદ છે. અહીં કહે છે કે પરમાનંદ સ્વરૂપ જે દ્રવ્ય સ્વભાવ છે તેમાં સર્વ ઉદ્યમથી જે સ્થિત થશે તે પરમાનંદ શબ્દથી વાચ્ય એવો જે અનાકુળ ઉત્તમ આનંદ અતિન્દ્રિય આનંદ તે સ્વરૂપ પરમ આનંદ સ્વરૂપ પરમ સૌખ્ય સ્વરૂપ પોતે જ થઈ જશે. એમ નહીં કે એને આનંદ આવશે, પોતે એ રૂપે થઈ જશે. કોઈ દ્વેત રહેતો નથી. આપણે ઘણી વાર આ વાત કરી છે કે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરતા પછી જે અનુભવ થાય છે તે અનુભવ કાળે આ અનુભવ કરનાર અને જેનો અનુભવ થાય છે એમ એવો દ્વેત રહેતો નથી, એવું બે પણ રહેતું નથી. એટલે અહીંયા એ વાત કરી છે કે એવા અનાકુળ ઉત્તમ આનંદ સ્વરૂપે પોતે થઈ જાય છે, એવા સુખ સ્વરૂપે પોતે થઈ જશે. પાર્થ ઉપરના પ્રવચનમાંથી આપણે કેટલાક અંશો લઈએ. અહીંયા પાના નંબર 306 ઉપર ગાથા 415 ભાવાર્થ ઉપરનું પ્રવચન ગુરુદેવ સમજાવે છે કે જુઓ, સમય શબ્દના બે અર્થ થાય છે. સમય એટલે પદાર્થ અથવા સમય એટલે આત્મા. સમય એટલે પદાર્થ અને બીજું સમય એટલે આત્મા. શુદ્ધ ચૈતન્ય ઘન ચિદાનંદ કંદ પ્રભુ આત્મા સમય છે અને તેને કહેનારું તેને બતાવનારું આ સમય પ્રાભૃત શાસ્ત્ર છે. ભગવાન આત્મા સ્વ અને પર એમ સમસ્ત પદાર્થોનો પ્રકાશક છે. ભગવાન આત્મા સ્વ અને પર એમ સમસ્ત પદાર્થોનો પ્રકાશક છે. સ્વનો અને પરનો બધા જ પદાર્થોનો એ પ્રકાશક છે. સ્વ તો એક છે અને બીજું બધું પર, એટલે સ્વ અને પર બધા જ પદાર્થો નો પ્રકાશક એટલે જાણનારો છે. એટલે શું કે લોકના સ્વ પર સમસ્ત પદાર્થોને જાણવાનો આત્માનો સ્વભાવ છે. લોકમાં અનંત સિદ્ધો એનાથી અનંત ગુણા નિગોદ રાશિ સહિત સંસારીઓ એનાથી અનંત ગુણા ભૂતગળો ઇત્યાદિ એ બધાને પ્રકાશવાનો એટલે જાણવાનો ભગવાન આત્માનો સ્વભાવ છે. પરંતુ કોઈ પર પદાર્થોનો કરતા આત્મા થતો નથી. બધાને જાણે પણ કોઈનો કરતા નથી. આત્મા બધાને જાણે પણ કોઈને કરે નહીં. આ ભાષા શબ્દો બોલાય છે ને એ ભાષા શબ્દોનો પણ આત્મા કરતા નથી. શબ્દોમાં આત્મા નહીં અને આત્મામાં શબ્દો નહીં. આત્માને શબ્દોનું કર્તૃત્વ ત્રણ કાળમાં નથી. ક્યારે એ શબ્દોનો કરતા થયો નથી, આ વાણીનો કરતા આત્મા નથી. શબ્દોનો જાણનાર પ્રભુ આત્મા છે પણ શબ્દોનો કરતા નથી. પરની ક્રિયા કરી શકે એવું આત્માનું સ્વરૂપ નથી. શબ્દ શું છે? શબ્દ તો ભાષા વર્ગણાની પર્યાય છે. ભાષા વર્ગણાના એ પૂતગળ છે, એના પરમાણુઓ છે, એની પર્યાય છે, એ આ શબ્દ છે. એટલે એવા પૂતગળના પરિણામ આત્મા કરી શકતો નથી, પરના પરિણામ આત્મા કરતો નથી. પર માટે આત્મા પંગુ છે, પાંગળો છે. પરના કાર્યો કરવા માટે ભગવાન આત્મા પાંગળો છે. એ સ્વના જ કાર્ય કરે, પરના કાર્યો કરી શકતો નથી. પરના કાર્યો કરવા માટે એ અસમર્થ છે. શિકાગોમાં 10 લક્ષણી પરીક્ષણ દરમિયાન 2 વર્ષ પહેલાની વાત છે, એક બહેને પ્રશ્ન કર્યો કે સર્વજ્ઞ પરમાત્મા તીર્થંકર ભગવાન આ બધું જાણે કે કોઈ આમ કરે છે, કોઈ તેમ કરે છે, કોઈ બીજાને મારે છે, હિંસા કરે છે, તો એને કેમ એ કઈ કરતા નહીં હોય, એને કેમ એ રોકે નહીં? ભગવાન બધું જાણે તો એને કેમ રોકે નહીં? પેલી હિન્દુની માન્યતાઓ સાંભળેલી હોય ને, નાનપણમાં આ બધી વાર્તાઓ વાંચી હોય ને બધું હોય ને, તો ભગવાન ઉપરથી આવી અને પછી એવો જન્મ લે અને પછી પાપીઓને સજા કરે, એટલે એ માન્યતા અંદરમાં પડેલી, એટલે એ હિસાબે આવો પ્રશ્ન. મેં કહ્યું ભગવાનનો સ્વભાવ શું છે? સર્વજ્ઞ સ્વભાવ છે. એમણે એને એને ભગવાને પ્રદર્શિત કર્યો છે તો એ સર્વજ્ઞ સ્વભાવ એ સ્વને જાણે છે, પર તો એમાં જણાઈ જાય છે કે પરને જાણવા જતા નથી, એમને કોઈના પ્રત્યે રાગ કે દ્વેષ છે નહીં. અને એમનો સ્વભાવ શું છે? માત્ર જ્ઞાન કરવું, આત્માનો સ્વભાવ માત્ર જ્ઞાન કરવું છે, એ એમને પૂર્ણપણે પ્રગટ કર્યું છે. તો એમાં પરના કાર્યો કરે એ વાત ક્યાંથી આવી? આત્મામાં પરનું કરી શકે એવું તો છે નહીં, પરનું કાંઈ કરી શકે એમ તો આત્મા છે જ નહીં. કૃપાળુ દેવે પણ કહ્યું કે એક તણખલાના બે ટુકડા પણ આત્મા કરી શકતો નથી, તો પરના કાર્યો ક્યાંથી કરે? પરના કાર્યો કરવા માટે ગુરુદેવ કહે છે કે આત્મા પાંગળો છે, પંગુ છે, પરના કાર્યો એ કરે નહીં, કરી શકે નહીં, અસમર્થ છે. સ્વના કાર્ય કરી શકે, પોતે જે કરી શકે છે એ એને કરવું નથી, અને જે કરી નથી શકતો એના વિકલ્પમાં એને રાચી રહેવું છે. અનાદિનું આમ ચાલ્યું આવે છે, અનાદિનું આમ જ ચાલ્યું આવે છે. જે કરી શકે છે એ તરફનો એને ઉદ્યમ કરવો નથી, અને જે નથી કરી શકતો એમાં એ રોકાઈ ગયો છે. ગુરુદેવ કહે છે કે પર માટે એ પંગુ પાંગળો જ છે, અર્થાંત જાણવા સિવાય પરમા આત્મા કાંઈ જ કરી શકતો નથી. આનું નામ આત્માનો સ્વ પર પ્રકાશક સ્વભાવ છે. એ માત્ર સ્વ અને પરને જાણે, બીજું કાંઈ કરે નહીં, એવો આત્માનો સ્વભાવ છે. એ પરનું કાંઈ કરતો નથી. છેલ્લા પેરેગ્રાફમાં છેલ્લી ત્રણ લીટીમાં કહે છે કે ભગવાને આત્મા જોયો, જાણ્યો અને કહ્યો. ભગવાને પોતે એવા પોતાના શુદ્ધ સ્વરૂપને જોયું, અનુભવ્યું, અને પછી એમની ઓમકાર ધ્વનિમાં એમણે એ સ્વરૂપની વાત કરી, એ સ્વરૂપને પ્રકાશ્યું કે આવું આત્માનું સ્વરૂપ છે. અહીં કહે છે કે પૂરા વિશ્વનો પ્રકાશક છે, જગત આખાનો પ્રકાશક છે. કેમ કે સર્વજ્ઞ સ્વભાવી ભગવાન આત્મા છે, એની સર્વજ્ઞતા જ્યારે પ્રગટ થાય છે તો એ જગત આખાના જ્ઞેય માત્ર એમાં પ્રતિબિંબિત થાય છે, જણાય છે, એટલે એમ એ પૂરા વિશ્વનો પ્રકાશક છે. ચૈતન્યના નૂરનું પૂર એવો આત્મા સર્વ પ્રકાશક સર્વજ્ઞ સ્વભાવી છે. સ્વ પર સર્વને જાણે, સ્વ અને પર બધાને જાણે એવો તેનો ત્રિકાળી સ્વભાવ જ છે. આવા વિશ્વ પ્રકાશક પર બ્રહ્મ સ્વરૂપ પ્રભુ આત્માને કહેનારું હોવાથી કહે છે કે આ શાસ્ત્ર શબ્દ બ્રહ્મ સમાન છે. વિશ્વ પ્રકાશક પર બ્રહ્મ સ્વરૂપ ભગવાન આત્મા છે, અને એવા આત્માને કહેનાર એવું આ શાસ્ત્ર છે, એટલે આ શાસ્ત્રને શબ્દ બ્રહ્મ સમાન કહ્યું છે. સર્વ પ્રકાશક આત્મા પરબ્રહ્મ ને તેને કહેનારું આ શાસ્ત્ર શબ્દ બ્રહ્મ. આગળ પાણંદ 307 ઉપર કહે છે કે પ્રભુ તું કોણ છો? તો કહે છે કે સ્વ પર પ્રકાશક એવો વિશ્વ પ્રકાશક ભગવાન આત્મા છો. પૂરા વિશ્વને જાણી શકે પણ વિશ્વની કોઈ ચીજને આત્મા કરી શકે એમ નહીં. આ ત્રિલોકીનાથ ભગવાન જીનેન્દ્રનો આ હુકમ છે કે ખાય, પીએ અને પરને લઈ દઈ શકે કે પરમાં પરમાણુમાં કોઈ ક્રિયા કરે એ આત્માનું સ્વરૂપ નથી, એ આત્માનું સામર્થ્ય નથી. જીનેન્દ્ર ભગવાને આ વાત કહી છે કે એ ખાય, પીએ અને કોઈને કંઈ આપે કે કોઈ પાસેથી કંઈ ગ્રહણ કરે, પરને આપે, પર પાસેથી લે, પરને ગ્રહણ કરે, પરમાણુમાં કાંઈ ક્રિયા કરે, એવું આત્માનું સામર્થ્ય નથી, એવું આત્માનું સ્વરૂપ નથી, આત્મામાં એવો કોઈ ગુણ નથી. તો શું છે? તો કે એ સર્વજ્ઞ સ્વભાવી છે, એ સ્વ પરને પ્રકાશે છે, પોતાના અનંત ગુણોના નિર્મળ પરિણામને એ જ્ઞાનમાં અનુભવે છે, અને એમ અનુભવ કરતા એ પોતે સુખ, શાંતિ, આનંદ રૂપ થઈ જાય છે. એ બધું આત્મામાં છે, પણ પરનું કાંઈ કરે, પરને ગ્રહણ કરે એ આત્મામાં નથી. એને સર્વજ્ઞ સ્વભાવ કયો, અને એમાં તો ઉપાદાન અને નિમિત્ત સૌ સ્વતંત્ર સિદ્ધ થઈ ગયા. સર્વજ્ઞ સ્વભાવ કયો એટલે સર્વને જાણે એવો સ્વભાવ, પરનું કાંઈ પણ કરે નહીં, પરનું કાંઈ પણ કરે નહીં, હવે સર્વને જાણે છે, તો જાણે છે તો જેમ છે તેમ જાણતો હશે કે વિપરીતપણે જાણતો હશે? જેમ છે તેમ જાણે. જો અહીંયા આપણે આ એક વાતને અહીંયા સિદ્ધ કરવી છે એટલે વિસ્તાર કરીએ છીએ. ગુરુદેવે અહીંયા શું કહ્યું કે સર્વજ્ઞ સ્વભાવ કયો, એમાં તો ઉપાદાન અને નિમિત્ત સૌ સ્વતંત્ર સિદ્ધ થઈ ગયા. તો એ વાત કઈ રીતે છે એ સમજવાની છે. ગુરુદેવ એક લીટી કહે પણ એને આપણે સમજવી હોય તો આપણને 5 મિનિટ લાગે. અહીંયા પણ એવું જ છે કે સર્વજ્ઞ સ્વભાવ કયો, તો એમાં ઉપાદાન નિમિત્ત એ સૌ સ્વતંત્ર રીતે સિદ્ધ કઈ રીતે થઈ ગયા? આ સમયસારનો અભ્યાસ કર્યો છે તો હવે યાદ કરો કઈ રીતે સિદ્ધ થતું હશે. કેવું એ છે કે સર્વને જાણે, તો સર્વને જાણે છે તો જગત આખાના બધા પદાર્થોને જાણે તો જેમ છે તેમ જાણતો હશે કે વિપરીત રીતે જાણતો હશે? જેમ છે તેમ જાણે, બરાબર છે. તો જેમ છે તેમ જાણે તો જગતના બધા જ પદાર્થો 6 પ્રકારના દ્રવ્યો છે એ બધાના પરિણામને પણ એ જાણે કે ન જાણે? જગત આખામાં 6 પ્રકારના દ્રવ્ય કયા? તો 6 પ્રકારના દ્રવ્ય, તો એના બધાના પરિણામને પણ ભગવાન આત્મા જાણે કે ન જાણે? જાણે, બધાને જાણે છે, સર્વજ્ઞ સ્વભાવી છે. તો જો અન્ય દ્રવ્યના પરિણામને જાણે છે તો એ વાત તો સુનિશ્ચિત થઈ ગઈ કે એના પરિણામ જે થઈ રહ્યા છે એ એને કારણે થઈ રહ્યા છે. ઉદગળના પરિણામ ઉદગળને કારણે જ થઈ રહ્યા છે, એનું ઉપાદાન કારણ ઉદગળમાં જ છે, બીજું કોઈ અન્ય દ્રવ્ય એનું પરિણામ કરાવતું નથી. એ વાત પણ જ્ઞાનમાં જણાઈ જાય છે. સર્વજ્ઞ સ્વભાવી છે તો જ્ઞેય માત્રને જાણે છે, તો જગત આખાના બધા જ પદાર્થોને જાણે છે, તો બધા જ પદાર્થોને જાણે છે, બધા જ પદાર્થોની પર્યાયને જાણે છે, તો જેમ છે તેમ જાણશે ને કે બીજી વિપરીત રીતે જાણશે? જો જેમ છે તેમ જાણે તો એનો અર્થ એ થયો કે પૂદગળના પરિણામ સ્વતંત્ર રીતે થઈ રહ્યા છે, એને બીજું પૂદગળ પણ કરાવતું નથી કે જીવ પણ એને કરાવતો નથી, એ વાત પણ એમાં જાણે જ છે. એનો અર્થ શું થયો કે ઉપાદાન છે એ જ મૂળ કારણ છે, અને સાથે જે રહ્યું છે એ નિમિત્ત છે, આ બધું સ્વતંત્ર છે. ઉપાદાન પોતે સ્વતંત્ર છે, નિમિત્ત પણ સ્વતંત્ર જુદું છે. એ વખતે નિમિત્ત હાજર છે, કાર્ય ઉપાદાનમાં થાય છે, અને બંને વચ્ચે નિમિત્ત નૈમિત એક સંબંધ છે. નિમિત્ત કાંઈ કરતું નથી, અને જે ઉપાદાન કારણ છે એને કારણે જે કાર્ય થાય છે, અને નૈમિત્તિક એવી જે નવી પર્યાય થઈ, એ નવું પરિણામ આવ્યું, એ પણ એમ જ થાય છે. આ બધું ભગવાન જાણતા હશે ને, સર્વજ્ઞ જાણે કે ન જાણે? એટલે એનો અર્થ શું થયો કે બધાની સ્વતંત્રતા પણ સિદ્ધ થઈ જાય છે. સર્વજ્ઞતાનો વિચાર કરતા આ બધું સિદ્ધ થઈ જાય છે. એટલે ગુરુદેવ અહીંયા એક વાક્યમાં જે કહ્યું છે ખૂબ માર્મિક કહ્યું છે. શું કહ્યું? કે એને સર્વજ્ઞ સ્વભાવ કયો, એમાં તો ઉપાદાન અને નિમિત્ત સૌ સ્વતંત્ર સિદ્ધ થઈ ગયા. પ્રત્યેક દ્રવ્ય સ્વાધીન સિદ્ધ થઈ ગયું. પરમાણુ પરમાણુ પરિણમે તેને આત્મા પ્રકાશે છે. બસ પરમાણુ પોતે પરિણમે છે, દરેક પરમાણુ એને આત્મા માત્ર પ્રકાશે છે, એટલે માત્ર જાણે છે, પણ કાંઈ એનું પરિણમન કરાવતો નથી, એના પરિણમનનો એ કરતા થતો નથી. એટલે આ રીતે ઉપાદાન નિમિત્ત બધા પદાર્થો એની સ્વતંત્રતા, પર્યાયની સ્વતંત્રતા, આ બધું સર્વજ્ઞતા દ્વારા સિદ્ધ થઈ જાય છે. હવે આ વાત કરી એટલે કોઈ એક પ્રશ્ન કર્યો, પણ પરની દયા તો પાડે કે નહીં? એમ આ બીજાના કાર્ય ન કરે પણ પરની દયા તો પાડે ને એમ. ગુરુદેવ કહે છે કે કોણ દયા પાડે, પરની દયા કોણ પાડે? એ તો શરીરમાં આત્મા રહ્યો છે, શરીર સાથે આત્મા રહ્યો છે, તે પોતાની યોગ્યતાથી ત્યાં રહ્યો છે. પ્રાણી માત્રનો વિચાર કરીએ તો ત્યાં દરેક જગ્યાએ આત્મા છે, અને એ આત્મા એ શરીર સાથે રહ્યો છે તો એ એની યોગ્યતાથી રહ્યો છે, અને આયુ કર્મ તેમાં નિમિત્ત છે. બસ બાકી પરને કોણ જીવાડે અને કોણ એને મારે? બીજો અન્ય કોઈ એના શરીરને રાખે તો એ રહે એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. એ પેલો જીવ ત્યાં રહ્યો છે, એ શરીર સાથે રહ્યો છે, તો એ એની યોગ્યતા છે, એમાં આયુ કર્મ તે નિમિત્ત છે, એટલે એ ત્યાં રહ્યો છે. એમાં આપણે એને જીવાડી દઈએ છીએ એમ છે જ નહીં, વસ્તુનો એવો સ્વભાવ જ નથી. એ વખતે દયાનો વિકલ્પ આપણને આવે તો એ દયાના વિકલ્પને પણ ભગવાન આત્મા પોતે જાણનાર માત્ર છે. સાચા અર્થમાં તો એ દયાનો વિકલ્પ આવ્યો બસ એટલું, અને એ વિકલ્પને એ જ સમયે વર્તમાન જ્ઞાનની પર્યાય જાણે છે. પણ આ મિથ્યા દ્રષ્ટિ એમ માને છે કે મેં પેલાને બચાવ્યો, એણે તો માત્ર વિકલ્પ જ કર્યો હતો, અને એ વખતે કદાચ એ શરીરની ક્રિયા જે થવાની હતી તે પણ પૂતગળની એમ થવાની હતી તે જ માટે થઈ છે, અને એ વખતે પેલો જીવ એના આયુ કર્મના નિમિત્તે એ શરીર સાથે એની યોગ્યતાથી રહ્યો છે તો રહેવાનો હતો માટે રહ્યો છે, એમાં તે ક્યાં બચાવ્યો. પણ તને એવો શુભભાવ આવે, પણ શુભભાવ આવે છતાંય જો તું સમ્યક દ્રષ્ટિ હોય તો તારી દ્રષ્ટિ આત્મા તરફ રહે અને તું શુભભાવનો કરતા થાય નહીં, શુભભાવનો તું જ્ઞાતા દ્રષ્ટા જ રહે. તને એમ થાય કે આ શુભભાવ આવ્યો એનાથી જુદો હું ભગવાન આત્મા ત્રિકાળ નાયક 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 છું, હું માત્ર એને જાણનાર છું. આ દયાનો વિકલ્પ આવ્યો તેનો એ જાણનાર માત્ર જ રહે છે, જો એમ કહ્યું છું ગુરુદેવ. આગળ કહે છે કે સર્વજ્ઞ પરમેશ્વરે સર્વજ્ઞ પર્યાયમાં ત્રણ કાળ ત્રણ લોક જાણ્યા અને દિવ્ય ધ્વનિ દ્વારા પ્રકાશ્યા, દિવ્ય ધ્વનિ દ્વારા કહ્યા. એમાં આવ્યું કે આત્માનો સર્વજ્ઞ સ્વભાવ છે, સર્વને જાણવું તે આત્માનું સ્વરૂપ છે, પણ કોઈને કરવું એવું આત્માનું સ્વરૂપ નથી. રાગ આવે તો તેને જાણે, પણ રાગ કરવો એ આત્માનું સ્વરૂપ નથી. અને એ તો બારમી ગાથામાં પણ આવ્યું ને કે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. ચારે બાજુથી જોતાભાઈ એક જ વાત સિદ્ધ થાય છે કે આત્માનો સ્વ પર પ્રકાશક સ્વભાવ છે. આ સ્વ પર પ્રકાશક સ્વભાવને એને હજી માન્યો નથી ને, સ્વીકાર્યો નથી. સ્વ પર પ્રકાશક સ્વભાવ સિવાય બીજું અન્ય કાંઈ નથી એની હજી એને દ્રઢતા નથી થઈને, એટલે આ બધા ગૂંચવાળાઓ છે. એક વખત સ્વ પર પ્રકાશક સ્વભાવ વિશે જ વિચાર કરે ને એનાથી વિશેષ બીજું પોતે કાંઈ નથી એમ જ એ વિચાર કરે તો બધું સરળતાથી સમજાઈ જાય એવું છે. ગુરુદેવ કહે છે કે ભાઈ એથી એ સિદ્ધ થાય છે કે આત્માનો સ્વ પર પ્રકાશક સ્વભાવ છે, અર્થાંત અકર્તા સ્વભાવ છે. એ કાંઈ કરવા વાળો એનો સ્વભાવ નથી, એનો સ્વ પર પ્રકાશક સ્વભાવ છે. એ રાગને પણ જાણે, એટલે જે શુભભાવ આવ્યો એને પણ જાણે. એટલે બારમી ગાથામાં જયારે એમ કહ્યું કે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે, એટલે વ્યવહાર શું? તો કે જયારે એને નિશ્ચય વર્તે છે ત્યારે સાથે જે કંઈ છે શુભભાવ આદિ જે કંઈ છે એ બધું એ પોતે કરતો નથી, એનો કરતા નથી, એનો કરવા વાળો નથી, એને કરવું છે એવી કોઈ ઈચ્છા નથી, એ કરવા લાયક છે એમ પણ એ માનતો નથી, માત્ર એ શુભભાવ છે. એને શુભભાવ તરીકે જાણે, એ વ્યવહાર છે, એવો શુભભાવ આવે છે, એવો વ્યવહાર હોય છે, તો એને એ પોતાથી જુદો જાણે, કેમ કે એનો જાણવાનો સ્વભાવ છે, એનો જાણવાનો સ્વભાવ છે માટે એને જાણે. એટલે પછી વ્યવહારને કરવાની વાત ક્યાં રહી? જાણે જ ને, એટલે જાણેલો પ્રયોજનવાન છે એમ જ હોય ને. વ્યવહાર આદરેલો પ્રયોજનવાન થઈ શકે નહીં. ગુરુદેવ અહીંયા વાત કરે છે કે ભાઈ એક જ વાત સિદ્ધ થાય છે કે આત્માનો સ્વ પર પ્રકાશક સ્વભાવ છે, અર્થાંત અકર્તા સ્વભાવ છે. આવા આત્માનો અનુભવ થવો તે નિશ્ચય, અને તેની દશામાં જે જે હજુ રાગ છે તે વ્યવહાર, એ વ્યવહાર શુભભાવ જે હજી રહ્યા છે સાધક દશામાં, તો એ શુભભાવ એ રાગ એ વ્યવહાર છે, અને એ વ્યવહાર આદરણીય નથી. એ વ્યવહાર એને જણાય છે વર્તમાન જ્ઞાનની પર્યાયમાં, એવા એ શુભભાવને રાગને એ જાણે છે, તો એ જાણેલો પ્રયોજનવાન છે. સ્વ પરને શુદ્ધતાને અને રાગને જાણવા બસ એટલી વાત છે. કોને જાણવા? સ્વ અને પરને જાણવા. પોતાની શુદ્ધ નિર્મળ પરિણીતિ થઈ રહી છે, પોતે શુદ્ધ છે એટલે એવી નિર્મળ પરિણીતિ થઈ છે, તો પોતાના શુદ્ધ સ્વરૂપને જાણવું એટલે શુદ્ધતાને જાણવી, અને આ શુભ ભાવ આવ્યો છે તો એવો રાગ છે તો એને જાણવો, બસ એ જાણે, બીજું કાંઈ કરે નહીં. સ્વ પરને શુદ્ધતાને અને રાગને જાણવા બસ એટલી વાત છે. એમાં તું આ બધું ક્યાંથી લાવ્યો કે આમ કરું ને તેમ કરું ને આ એવા વિકલ્પોને પાછો તું પુરુષાર્થ કહે ને, આ બધું તું ભાઈ ક્યાંથી લાવ્યો? આ બધું ક્યાંથી આ બધી વાત આવી? જે આત્માના સ્વરૂપમાં છે જ નહીં એવી બધી કેટલી બધી માયા જાળ તે રચી દીધી, અને એ જાળની અંદર તું ફસાઈ ગયો છે. તારી આસપાસ એવી માયા જાળ રચીને તું એમાં ફસાઈ રહ્યો છે ભાઈ. જાણને, એટલું જાણને કે આત્મા તો સ્વ પર પ્રકાશક છે, બીજું કાંઈ નથી. પોતે પોતાને જાણે છે બસ, અને પરને જાણે એ તો વ્યવહારને એનું કથન છે. પોતે પોતાને જાણે છે, પોતાને અનુભવે છે, આવું એનું સ્વરૂપ છે. વિશ્વ પ્રકાશક કયો, પણ એ સ્વ પ્રકાશક છે, એ વિશ્વ પ્રકાશક છે. આગળ ગુરુદેવ કહે છે કે વિશ્વ પ્રકાશક પર બ્રહ્મ પ્રભુ આત્મા છે, તેને કહેનારી વાણીને શબ્દ બ્રહ્મ કહીએ. હવે અહીંયા શબ્દ બ્રહ્મની વાત છે ને એ લીધી છે. કહે છે કે વિશ્વ પ્રકાશક પર બ્રહ્મ પ્રભુ આત્મા છે, એ તો આપણે સિદ્ધ કર્યું. તેને કહેનારી એટલે એવા આત્માને કહેનારી વાણીને શબ્દ બ્રહ્મ કહીએ. દ્વાદશાંગ વાણી શબ્દ બ્રહ્મ છે. બાર અંગનું જ્ઞાન દ્રવ્ય સ્રોત એ વાણી એ શબ્દ બ્રહ્મ છે. ભગવાનની ઓમકાર ધ્વનિ છૂટી તેને સાંભળી ગણધર ભગવાન એનો અર્થ વિચારે અને દ્વાદશાંગની એટલે બાર અંગના જ્ઞાનની રચના કરે, તે દ્વાદશાંગ વાણી શબ્દ બ્રહ્મ છે. જો અહીંયા એક સ્પષ્ટતા કે ભગવાનની ઓમકાર ધ્વનિ છૂટી તેને સાંભળી ભગવાન ગણધરદેવ અર્થ વિચારે અને દ્વાદશાંગની રચના કરે. હવે ગણધર ભગવાન આ 12 અંગ અને 14 પૂર્વના જ્ઞાનની રચના કરે છે, તો એ વખતે એ કાંઈ લખીને રચના કરતા નથી, એ લખીને રચના નથી કરતા, એક વાત. બીજી વાત, એ રચના કરે છે તો એ જેવા ભગવાનની ઓમકાર ધ્વનિમાંથી આવેલા પ્રકાશ, જ્ઞાન પ્રકાશના ધોધને પોતે ગ્રહણ કરે છે, એને આત્મસાત કરે છે અને એવું જ અનુભવે છે, એવું જ પોતે અનુભવે છે, અને પછી એ રચના થાય છે. એમને એમ રચના નથી થતી. અહીંયા મૂળ વાત આ છે કે ગણધર ભગવાન એ પૂર્ણ જ્ઞાનનો અનુભવ કરે છે. ગણધર ભગવાનનો જ્ઞાનનો ક્ષયોક્ષમ ઉઘાડ એવો અપૂર્વ હોય છે, એવો બીજા કોઈનો હોતો નથી. એટલે ગણધર ભગવાન જ એવા 12 અંગ અને 14 પૂર્વની રચના કરી શકે, બીજા કોઈ કરી શકે નહીં. બીજા એમાં સામાન્ય જીવનું કામ નથી. એ ગણધર ભગવાન કે જેમને જ્ઞાનનો ઉઘાડ ક્ષયોક્ષમ એવો છે, એમની અદભુત વિદ્વતા છે કે પ્રભુની ઓમકાર ધ્વનિમાં જે આવે છે સઘળું જ્ઞાન પોતે આત્મસાત કરી લે છે એવો ઉઘાડ છે, અને એ આત્મસાત કરીને એમ જ અનુભવે છે, અને એવા અનુભવ પછીથી એની રચના થાય છે, પછી એ રચના કરે છે. અને એ ગણધર જ કરી શકે, કેમ કે પૂર્ણ જ્ઞાનની રચના કરવી છે. જે દિવ્ય ધ્વનિમાં જે પૂર્ણ જ્ઞાન પ્રકાશ્યું છે એની રચના એ કાંઈ નાની અમતી વાત નથી. આચાર્ય ભગવાન જે કરે છે એ વાત જુદી છે, અને ગણધર ભગવાન કરે છે એ વાત જુદી છે. ગણધર ભગવાન તો સમગ્ર જ્ઞાન ઓમકાર ધ્વનિમાં સર્વજ્ઞતા પ્રકાશી રહી છે. સર્વજ્ઞની વાણીમાંથી જે જ્ઞાન આવી રહ્યું છે એમાં કાંઈ બાકી રહેતું નથી, એવા જ્ઞાનને પોતે આત્મસાત કરીને એવું જ અનુભવીને એની રચના થાય છે. તો એવી રચના ગણધર ભગવાન જ કરે, બીજું કોઈ કરી શકે નહીં. એ દ્વાદશાંગની રચના કરનાર ગણધર જ હોય, અને એવી રચના કરનાર જેમણે આ બધું પોતે અનુભવ્યું, આત્મસાત કર્યું છે, તો એવો જીવ આ ભવે મોક્ષે જ જાય. કોઈ ગણધર મોક્ષે ન જાય એમ બને જ નહીં. આચાર્ય ભગવાન જે રચના કરે છે એ એમાંથી કેટલાકની રચના કરે છે, કેમ કે આપણે જાણીએ છીએ કે ભૂતકાળમાં આવું બન્યું છે કે એ ગણધર ભગવાને જે રચના કરી એ જ્ઞાન એમણે બીજાઓને આપ્યું, અને બીજાઓ એવા શ્રુત કેવળી હતા કે જેમને પણ એવું જ્ઞાન હતું, અને પછી પરંપરામાં એ જ્ઞાન આગળ વધતા વધતા લુપ્ત થતું ચાલ્યું. બધાને પછી એટલું જ્ઞાન નહોતું, એટલે પછી શાસ્ત્રોની રચના થઈ, એટલે કે લખવામાં આવ્યા. જેને જેટલા અંગનું જ્ઞાન હતું, કોઈને 1 અંગનું 2 અંગનું જે પ્રમાણે, એ પ્રમાણે એમાં એ શાસ્ત્રની રચના થઈ. એટલે આચાર્ય ભગવાને એ રચના કરી છે. શાસ્ત્રો 12 અંગ અને 14 ગુરુના જ્ઞાનમાંથી બનાવ્યા છે. એટલે એવા એવા આચાર્યો, એવા મહા આચાર્યો કે જેમણે પણ એ બધું આત્મસાત કરી અને પછી એની રચના કરી હતી, એ 7મા ગુણસ્થાનની દશાવાળા ઉત્તમ જીવો, ભવ્ય જીવો, જેમને એકાદ ભવ જ બાકી હોય. કેટલાક તો એમાંના એવા આચાર્ય પણ એ શ્રેણી ચડી અને એ જ ભવમાં મોક્ષે ગયા, અને જે નથી ગયા એ એક ભવ દેવનો કરીને એના પછીના ભવમાં, કે એ રીતે અલ્પ ભવની અંદર મોક્ષે જવાના જ છે. પણ ગણધર ભગવાન, ગણધર ભગવાન એ જ ભવે મોક્ષે જાય છે, એમનો જ્ઞાનનો ઉઘાડ એવો હોય છે. તો અહીંયા આપણે વાત એ કરી રહ્યા છે કે ભગવાનની ઓંકાર ધ્વનિ છૂટી તેને સાંભળી ગણધર દેવ અર્થ વિચારે અને દ્વાદશાંગની રચના કરે. તે દ્વાદશાંગ વાણી શબ્દ બ્રહ્મ છે. તેને અનુસરીને આત્મજ્ઞાની ધ્યાની મુનિવરો આગમની રચના કરે છે. એવું આ એક પરમ આગમ છે. મુકુંદાચાર્ય ભગવાનનું આ પાંચ પરમ આગમમાંનું એક પરમ આગમ છે અને તે શબ્દ બ્રહ્મ છે. માટે એ શબ્દ બ્રહ્મ છે. બાર અંગની થોડીક વાત અહીંયા કરી છે ગુરુદેવે. કહે છે કે બાર અંગમાં એક પ્રથમ આચાર અંગ છે, તેના 18,000 પદ હોય છે. એક એક પદમાં 51 કરોડ થી વધારે શ્લોક હોય છે. એક પદમાં 51 કરોડ થી વધારે શ્લોક હોય છે એવા 18,000 પદ આચારંગ, પ્રથમ આચારંગ છે એમાં છે. પછી ઠાણાંગ છે. ઠાણાંગની અંદર આચારાંગ થી બમણા એટલે 36,000 પદ હોય છે. અને એ 36,000 પદમાં પણ દરેક પદમાં 51 કરોડ થી વધારે શ્લોક હોય છે. આ રીતે બમણા બમણા કરતા જતા એવા 12 અંગની રચના હોય છે. આચારાંગ કરતા ઠાણાંગમાં બમણા પદ છે, અને ઠાણાંગ કરતા એ પછીના અંગમાં બમણા છે. એમ બમણા બમણા કરતા જેવું આખરે એ રીતે છે. એમ 12 અંગની રચના હોય છે. અબ જો શ્લોક 12 અંગ કોને કહેવાય તેનું જ્ઞાન શ્રી ગણધર ભગવાનને અંદર પ્રગટ થયેલું હોય છે. તેને દ્વાદશાંગ કહે છે. આ દ્વાદશાંગ વાણીને શબ્દબ્રહ્મ કહે છે. અને આ સમયસાર પ્રાભૃતને પણ શબ્દબ્રહ્મની ઉપમા છે, કારણ કે તે પરબ્રહ્મ સ્વરૂપ પરમાત્માને કહેનારું છે, બતાવનારું છે. હવે કહે છે કે જે આ શાસ્ત્રને ભણીને તેના યથાર્થ અર્થમાં ઠરશે તે પરબ્રહ્મને પામશે, અને તેથી જેને પરમ આનંદ કહેવામાં આવે છે એવા ઉત્તમ સ્વ આત્મિક સ્વાધીન બાધારહિત અવિનાશી સુખને પામશે. પ્રત્યેક પદાર્થમાં જે ક્રિયા થાય તે તેની વ્યવસ્થા નામ વિશેષ અવસ્થા છે. પ્રત્યેક પદાર્થમાં જે ક્રિયા થાય તે તેની વ્યવસ્થા એટલે કે એ વિશેષ અવસ્થા છે. પરમાણુની પ્રતિ સમય જે અવસ્થા થાય તે પરમાણુની વ્યવસ્થા છે. દરેક પરમાણુની જે પ્રતિ સમય જે અવસ્થા બદલાય છે ને જે અવસ્થા થાય છે તે પરમાણુની એક પ્રકારની વ્યવસ્થા છે. અને એવી વ્યવસ્થામાં આત્માનું કાંઈ કરવા પણ નથી. આત્મા તેને કરે નહીં, કરી શકે નહીં, કેમ કે આત્મા તો જ્ઞાન સ્વભાવ માત્ર વસ્તુ છે. આ શાસ્ત્ર આવા શુદ્ધ આત્માને સાક્ષાત દેખાડે છે. આત્મા વસ્તુ છે અને સ્વયં અસ્થિ છે. તેને શાસ્ત્રથી જાણીને જે તેમાં જ ઠરશે તે કહે છે કે પરબ્રહ્મને પામશે. તેને અતિશય ઉત્તમ સ્વાધીન અવિનાશી અવ્યાબાદ સુખની પ્રાપ્તિ થશે. સ્વપર પ્રકાશક ચૈતન્ય બિંબ પ્રભુ આત્મા છે. તેમાં જ દ્રષ્ટિ કરી લીન થવું, સ્થિર થવું એમ શાસ્ત્રનો ઉપદેશ અને આદેશ છે. એટલે કહે છે ને કે લાખ બાત કી બાત એ નિશ્ચય ઉર લાવો, તોરી સકલ જગ દંદ ફંદ નિત આત્મ ધ્યાવો. સ્વસ્વરૂપ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં દ્રષ્ટિ કરીને ઠરશે તે ઉત્તમ અનાકુળ સુખને પામશે. પરમ બ્રહ્મ જેવો પૂર્ણ આનંદ પ્રભુ છે તેવો પર્યાયમાં પોતે જ પ્રગટ થશે. આવી વાત છે. માટે હે ભવ્ય જીવો, તમે પોતાના કલ્યાણ અર્થે આનો અભ્યાસ કરો, આનું શ્રવણ કરો, નિરંતર આનું જ સ્મરણ અને ધ્યાન રાખો કે જેથી અવિનાશી સુખની પ્રાપ્તિ થાય. આવો શ્રી ગુરુઓનો ઉપદેશ છે. તો આ રીતે ગાથા 415 આપણે પૂરી કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખદામ બોલીએ.
સુખદામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મની પ્રશાંતિ અનંત સુધામ. વરતી જયતી.